એટલે અહીંયા કહે છે કે ના ભાઈ ના, માર્ગ તો અસંગતાનો છે. શ્રીમદ રાજચંદ્ર પોતે કબૂલાત આપે છે, એ પણ કહે છે આવો તત્વનો જ્ઞાતા કહે છે કે અમારે નિવૃત્તિ જોઈએ, હવે અમે અસંગ થવા જઈએ, થવા ઈચ્છીએ છીએ. મુનિ હવે તમે અમારી પાછળ આવશો નહીં. ખ્યાલ છે મુનિને કહ્યું, તમે અમારી પાછળ સુખામ તો હવે આવતા નહીં. પેલા તો અમારે કોઈથી બીજો સંબંધ નહીં, હવે તો ધર્મથી પણ કોઈ સાથે સંબંધ અમે ઈચ્છતા નથી. હવે એમાં શું એને ખોટું કીધું છે? અપેક્ષાએ કીધું છે કે હવે અમારી દશા એવી છે કે અમે કંઈ પણ વસ્તુ સહન કરી શકતા નથી. હવે જગતનો અને સંસારનો પરિતાપ સહન થતો નથી. ગાંધી લખે છે કે કોઈ કૃપાળુદેવે એને કહેતા વાતચીતમાં કહ્યું હશે કે ચારે તરફથી કોઈ બરછી ભાલા ભોકે તો પણ સહન થાય, પણ એ નાથ આ જગતની મોહિની હવે સંમત થતી નથી. જગત સાથે હવે આ પુરુષનું જોડાણ સંભવિત જ નથી. એટલે આ પુરુષ એકાકી, સ્મશાન, જંગલ, પર્વત, અરણ્ય, અહીંયા જ એના બેસણા હોય, ક્યાં જાય આવો સાધક? હવે ક્યાં વિચરે? એટલે જ આપણે કહીએ છીએ કે સિદ્ધોના બેસણા, સંતના બેસણા ક્યાં હોય? મુંબઈમાં હોય? ક્યાં હોય એના બેસણા? એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં, અમેરિકામાં સાધના કરવા? થાય નહીં ભાઈ, એ આખી લૌકિક વાત છે, આપણે એને છોડી દઈએ. અહીંયા તો કે છે આવી અદભુત ભાવના ભાવે છે. તે ગુરુ મે રે મન બસો જેઠ તપે રવિ આ કરો સુખે સરોવર નીર શૈલ શિખર મુનિ તપ કરે દાજે નગ્ન શરીર તે ગુરુ મે રે મન બસો શીત પડે કપી મદ ગલે દાહે સબવન રાય તાલ તરંગીની કે તટે ઠાડે ધ્યાન લગાય તે ગુરુ મે રે મન બસો. જેઠ મહિનો તપતો હોય, સરોવરના નીર સુકાઈ ગયા છે, આખી ધરતીમાં ચીરા પડી ગયા છે, અને તે સમયે પર્વતની ટોચ ઉપર શીલ શિખરે મુનિ તપ કરે. તાપની, ગ્રીષ્મની, ઉષ્ણતાની આતાપના લે છે મુનિ, બે હાથ ઊંચા કરીને. દાઝે નગ્ન શરીર, શરીર અંગારાની જેમ દાઝી રહ્યું છે, અને ઠંડી પડે, આખી વનરાયો સળગી જાય હિમ પડે ત્યારે, જંગલના જંગલ હિમના દાવાની અંદર ભસ્મ થઈ જાય ત્યારે એ નદીના પટમાં જઈને, એ ઠંડી રેતીની અંદર જઈને એ મુનિ ત્યાં ધ્યાન લગાવે છે. આ મુનિ મારા મનમાં વસો, આદર્શ આ છે આપણે. અને એ કહે છે કે એ પર્વતમાં કોણ હોય, કોણ હોય પર્વતની અંદર? વાઘ, સિંહ અને જંગલી પશુ હોય. અને જંગલી પશુઓનો ખોરાક શું? મનુષ્યનું માંસ એને બહુ પ્રિય હોય, અને એટલા માટે માણસનું રુધિર લોહી ચાખી ગયેલો વાઘ શું કરે? મુનિ પર્વતની અંદર હોય તો કે છે વાઘ સિંહ સંયોગ જો, ત્યારે કઈ હગાવાલા ન હોય કે બ્લેક કમાન્ડોને લઈને ન જાય, આજના મિનિસ્ટરની જેમ. એને તો વાઘ અને સિંહ છે, પણ એ વાઘને સિંહને શત્રુ માને છે. અડોલ આસન ને મનમાં નહીં શોભતા, મુનિને જે આસનમાં, જે સ્થિતિમાં બેઠા બેઠા, ઉભા ઉભા, આસન પદ્માસન વિરાસન જે અનુકૂળ હોય, જ્ઞાનીઓ કોઈ આસન માટેથી અગ્રણ થાય, પણ જે આસનની અંદર ધ્યાનમાં બેઠા હોય પછી એમાં અડોલતા આવી જાય, અડોલ આસન એને કહેવાય, એમાંથી પછી ડગે નહીં.
डोले जो के सकड़ मही धरो कल्पना वाय राथे डोले तोए कदी नव अहा मेरुए वाय राथे
हमने गाय आदेश्वर भगवान की स्तुति माटे मानतम शुरू किए छे प्रभु मेरु समान आप छो अरे कल्प झंझावात दुनिया नो विश्व नो प्रलय जयरे जगत नो थाय त्यारे कल्पना वायरा वाय भलभला पर्वतो पण भस्मीभूत थी जाय एनी शिलाओ बधी गबड़ी जाय भलभला पर्वतो मही धरो ए कल्पना वायरा थी तो पण प्रभु त्यारे मेरु चलायमान थतो नथी एने जैन दर्शन में शाश्वत पहाड़ कीधो हिमालय पण एक वार खीण में हतो आवा कल्पना वायरा वाय तारे जगतना भलभला पर्वतो पण भस्मीभूत थाय छे त्यारे मेरु चलायमान थतो नथी एम हे नाथ तमारी पण आ अवस्था छे मोहना गमे तेटला वायरा वाय भयना गमे तेटला वायरा वाय अडोल आसन ने मनमा नहीं क्षोभता मनमा जराय क्षोभ नथी मन क्षोभ थाय तो कायामा क्षुब्धता आवे काया क्षुब्ध थाय तो चलायमान थाय काया चलात्माय थाय तो आत्माना प्रदेशमा कंपन थाय आत्म प्रदेशमा कंपन थाय तो कर्मना पुद्गुणोनु ग्रहणपणु आवे कर्मनो बंध थाय माटे कयुं छे सामायक कायो सर्ग ध्यान शुं कयुं छे स्थिर कायो सर्गमा कायानो उत्सर्ग करी दियो एवी स्थिर करो परम कृपाणु देव कहे छे अमारी काया एवी शांत वृत्ति ने पामे एवी स्थिरता ने पामे कि कोई मृगलू पोताने खंजवाड़ होय तो अमारा शरीर ने झाड़नू ठूठू मानी अने एनी साथे एनु शरीर खंजवाड़े पत्र मां लखे छे केवी सामायिक मां कायो सर्ग मां केवी अडोल आसन जोईए ध्यान जैन योग शुं पाछा पूछे आपणे અહીં આમ કીધું છે ને અહીં આમ કીધું છે ને અને આ યોગ છે ને અરે ભાઈ દુનિયાની અંદર ગમે તે કેવું છે જૈનમાં યોગ કયો છે સામાયિક એ જૈનનો યોગ છે કાયોત્સર્ગ એ જૈનનો યોગ છે બોલો કાયોત્સર્ગથી ઊંચો યોગ બતાવો યોગની સ્થિતિ બતાવો એની અંદરનું બધું કહ્યું છે અન્નથનો પાઠ વાંચી લેવો એટલે ખબર પડે કે કંઈ છૂટ આપી નથી કાયાને ક્યાં સુધી ઉત્સર્ગ કરવાની જાણે કે કાયા છે પણ નહીં શૈલેષીકરણ કાયાનું કરવું કાલા કાયા પથ્થરસમ બની જાય અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા ગમે તેટલા ઉપદ્રવો થાય આસપાસ છતાં પણ મનની ક્ષુબ્ધતા ન થાય અને જો મન ક્ષુબ્ધ થયું ભય પેલા શરીર ઉપર આવે કે મનમાં આવે ભય ક્યાંય ઉભો થાય કે હમણાં તોફાન થયું આ વાદળા આવ્યા આ વરસાદ ચડી આવ્યો આ આમ થયું તેમ થયું તો ભયની ગ્રંથિ પેલા શરીર ઉપર જાગે કે પેલા મનમાં જાગે પેલા મનમાં ભય આવે મનથી અભય હોય એને કાંઈ થાય એનું રૂવાણું ન ફરકે મારું કોઈ કાંઈ કરી લેવાનું નથી એવી શ્રદ્ધાવાળો માણસ પરિસ્થિતિની સામે કેવો અડગ બનીને ઉભો હોય કારણ કે એના મનમાં ક્ષોભ નથી કે મારું કાંઈ નહીં થઈ શકે પણ આપણને પેલા મનમાં ક્ષોભ થાય છે અડોલ આસન નહીં મનમાં નહીં ક્ષોભતા પેલા ક્ષોભ મનમાં થાય છે ભય મનમાં આવે છે એટલે જિનેશ્વર ભગવાનના સ્તવનમાં કહે છે કે નમો જીણાણમ જીય ભયાણમ હે જિનેશ્વર ભગવાન તમે અભયને ધારણ કરનારા છો તમે અભયના દાતા છો જગતના જીવોને અભયદાન આપો છો અને અભયદાન જેવું બીજું એકેય દાન નથી ભયથી જે કંપે છે ભયથી જે થરથરે છે સાત પ્રકારના ભય જ્ઞાનીઓએ કહ્યા છે પણ એકવાર ભય આવ્યો એટલે મન વચન કાયાના યોગની સ્થિરતા રહેતી નથી અને એની સ્થિરતા ન રહીએ તો ચૈતન્યની સ્થિરતા ક્યાંથી રહે કારણ કે એ તો એક જ ક્ષેત્રે કાયાના પૂજગઢ અને ચૈતન્યના પ્રદેશ એક જ ક્ષેત્રે એમના સાથે રહેલા છે માટે એકનું ચલાયમાન થવું બીજાને ચલાયમાન કરે છે જૈન દર્શનનું વિજ્ઞાન કેટલું સૂક્ષ્મ છે કેવું અદ્ભુત છે આના ન્યાય જુઓ જૈન દર્શનના. આના વિજ્ઞાનના કારણની મીમાંસા જુઓ. અડોળ આસન ને મનમાં નહીં ક્ષોભતા, કારણ કે અડોળતા ત્યાં સુધી જ છે કે મનમાં ક્ષોભ નથી ત્યાં સુધી. જો મનમાં ક્ષોભ થાય તો વાઘ આવ્યો, સિંહ આવ્યો અને મનમાં પેલા ધડ ધડ થઈ જાય, ધબકારા વધી જાય. એટલે અહીંયા પાછો શબ્દ મૂક્યો છે, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ્ય. તો સાહેબ આ બધા જયારે આવે, તમે સંસારમાંથી તો ગયા અને સમાજમાંથી દૂર એકાંતમાં ગયા, વગડામાં ગયા, અરણ્યમાં ગયા, પર્વતની અંદર ગયા, પણ ત્યાં તો આ જંગલી પ્રાણીઓના નિવાસસ્થાન છે, એની ગુફાઓ છે, એની બોર છે, વાઘની બોર છે, મણિધરના રાફડા છે, ભોરિંગો ત્યાં રહે છે, સિંહની બોર છે. આ બધી ગુફાઓની વચ્ચે આ મુનિ ગયા છે. તો સંયોગ તમને કેનો થશે? સિક્યોરિટીનો? 100 લગાવવાથી કોઈ આવશે ઇમરજન્સી ત્યાં? મનમાં ક્ષોભ નહીં થાય એટલે કે છે નહીં, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ. કેમ નહીં થાય તમને ક્ષોભ? તો અમને તો એમ લાગશે કે જાણે અમને મિત્ર મળ્યા. આ સંસારમાં રહીને તો બધાય દુશ્મન થયા છે, પણ જંગલમાં જવાથી અમને મિત્ર મળશે. માણા કરતા પણ આ જંગલી પશુને જ્ઞાનીઓ મિત્ર ગણે છે, કારણ કે આ મોહનું કારણ છે અને પેલો અભયનું કારણ છે. આ હશે તો મોહથી પાડી દેશે હો, જરાક લ્યો ને આમ કરો ને કરીને ખલાસ. ઓલાને સાધક તરીકે ન રહેવા દેવો, એમાં આપણે બધા હોશિયાર છે. કોઈની સાધના ટકે નહીં, કોઈ મુક્તિના માર્ગમાં આગળ જાય નહીં. નેત્ર હારો એ કઈ અમે બેઠા નહીં વયો જાય, આપણને પોસાતું નથી. એટલે અહીંયા કે છે સંતબાલજીએ સરસ લખ્યું છે કે આખી કડીમાં સંભાવની પરાકાષ્ઠા જ કૃપાળુ દેવે બતાવી છે. આખી કડીમાં સંભાવની પરાકાષ્ઠા, અને આ રહસ્યમય શબ્દો મૂક્યા છે. આ શબ્દો છે, એ શબ્દ નથી, છે સાદા ગુજરાતીના. આ શબ્દ કઈ આપણે સમજશું કે પરમ મિત્રનો જાણે પામે યોગ છે, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા. આ 8મી 10મી વાળો પણ આનું ભાષાંતર કરી દીધું આપણને. 10માં ગુજરાતીમાં ભણતો SSCમાં, એમ કે અર્થ વિસ્તાર કરો. અડોલ આસન, અડોલ આસન એટલે જે ડગે ને એવું એવું આસન, ખીલા ધરબા છે અને જેના પાયામાં શિશુ પૂર્યું છે, જે માટીમાં નથી, સિમેન્ટ કોન્ક્રીટ બરાબર નાખ્યો છે, એ અડોલ આસન તો જ થાય ને, તો ખુરશી ડગમગી જાય. અને લાકડાની એ તો ફેવિકોલ લગાવેલો છે એટલે અડોલ, થૂકના આંધા હોય તો ડગી જાય. આવું અર્થઘટન બધું ડિક્શનરીનું જેનું જ્ઞાન હોય ને એને. પણ જ્ઞાનીની ભાષા જે જાણે છે, જ્ઞાનીના ભાવના આશયને જે પકડે છે, એને જ આ બધા શબ્દોનો પરમાર્થ. એટલે સંતબાલજી કહે છે કે આ અપૂર્વ અવસરમાં શ્રીમદ રાજચંદ્રજીના આ શબ્દોમાં અદભુત રહસ્ય સમાયેલા છે. આ બધા રહસ્ય પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે જો મન ઉપર અસર થાય તો શરીર ઉપર અસર થવાની છે, અને તેથી સ્થિરતા ચલાયમાન થાય. કાંજી સ્વામી કહે છે કે મુનિરાજ શાંત ગંભીર ઉજ્જવલ સમાધિમાં મસ્ત રહીને જાણી હમણાં કેવળ જ્ઞાન લીધું કે લેશે એવી પ્રકારના બેહદ પૂર્ણ સ્વભાવમાં મિત માંડીને એકાગ્ર થયા છે. એ પર્વતના શિખર ઉપર કઈ અવસ્થામાં છે? કે કેવળ જ્ઞાન લીધું કે લેશે, પ્રગટું કે પ્રગટ થશે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ વાત કરે છે હજુ શ્રેણીક મહારાજા અને એને મહાવીર સાથે, અને ત્યાં તો કેવળ જ્ઞાન પ્રગટે છે. કોઈ વાર નથી જાજી એવી અવસ્થાની અંદર છે. કેવળ જ્ઞાન લીધું કે લેશે એવા બેહદ પૂર્ણ સ્વભાવમાં મિત માંડીને એકાગ્ર થાય છે. તેમાં કદી વાઘ અથવા સિંહ ભૂખથી ત્રાળ નાખતો આવે તો પણ એમ જાણે કે પરમ મિત્રનો યોગ મેળો. કારણ જેને શરીર જોઈતું નથી તેવા પુરુષને શરીર કોઈ લઈ જાય તો લઈ જનાર તેનો મિત્ર છે. આપણે ઘરમાં કચરો વધી ગયો છે, અથવા ઘરની અંદર કઈ મરામત કરી છે અને બીજો ઘણો કાટમાળ નીકળ્યો છે, હવે આ તો કાઢી નાખવો છે, અને ખટારાવાળો ઉપડામણના 500 માંગે છે. એની બદલે કોક એમ કે હું લઈ જાઉં તો ભાઈ તારા જેવો તો ભગવાને નહીં, મિત્ર નહીં હોય આપણે તો ભગવાન કેમ કે આ સંસારી જીવ લોભમાં જ મર્યો છે. 500માં તો ઓલા ભગવાન કેવા તૈયાર થયો છે. આની બેવકૂફીની કોઈ પાર છે? પાછો પોતાને ડાયો સમજે છે. એટલે કોક 25 રૂપિયાનો ગણ કરી દઈએ તો કે તારા જેવો કોઈ ભગવાન નહીં. એટલે ભગવાન અને તું એક સામાન્ય, તને 25 રૂપિયાનો લાભ કરી દીધો અને ઓલો સમજે છે કે મારે આમાંથી 50 કમાવાના છે. એટલે ઓલો કે હા હું તારો ભગવાન. જૈસે કો મિલા પૈસા, જ્ઞાની કો જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, લેકિન ગધ્ધે સે ગધ્ધા મિલે તો ક્યા હો. આનંદનજી કે છો કે આ સંસારનું સ્વરૂપ જોઈને હે અજિતનાથ ભગવાન તારો પંથ જોવા જાઉં છું ને, તે અંધો અંધ પલાય. આંધળો આંધળાને દોરતો હોય ને એમ આખું જગત દેખાય છે. આંધળો આંધળાને દોરતો હોય, પોતે આંધળો હોય અને બીજાને દોરતો હોય. હાલ હાલ તને માર્ગ બતાવું. શું કહે? હાલ હાલ તને માર્ગ બતાવું. કૃપાળુજીએ કહ્યું છે કે આ જીવને અનંત પરિભ્રમણ થવાનું અનેક કારણો છે. એમાંનું એક કારણ પોતે શંકામાં ગડકા ખાતો હોય અને બીજાને સિદ્ધપદનો ઉપદેશ આપતો હોય. પોતે શંકામાં ગડકા ખાતો હોય અને બીજાને સિદ્ધપદનો ઉપદેશ આપતો હોય. આ એક કારણ એને કહ્યું છે. અહીંયા એ કે છે આવા શરીરને કોઈ લઈ જાય તો પણ એને કોઈ ક્ષોભ નથી, કારણ કે અનેક પ્રકારના ઉપસર્ગ મોક્ષ સુખની પ્રાપ્તિ માટે જ્ઞાનીઓ સંભાવે વેદી લે છે. આવી એની અદભુત દશા. એ દશાની અંદર હવે આગળ એ દશાનું કેવું સ્વરૂપ.
ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો, સજતન કે માનિક દેવની સર્વે માન્યા ઉદગલ એક સ્વભાવજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
સાધનાની આ પરાકાષ્ઠા છે. નિર્ગ્રંથની દશાની ઉત્કૃષ્ટતાના આ નમૂના છે. આવો અપૂર્વ અવસર અમને ક્યારે આવશે જ્યારે અમે પરમ મિત્રનો સંગ પામીએ. કયા પરમ મિત્ર? વાઘ અને સિંહ. સુકોસલ મુનિ કાયોત્સર્ગની અંદર ધ્યાનમાં સ્થિત છે અને કોઈ શિયાળવી ભૂખી નાશ થઈને આવીને મુનિના ચરણ કમળ સુધીનો પગ આખું ગાત્ર શરીરના અંગે અંગ ખાઈ જાય છે, ભક્ષણ કરે છે, ત્યારે મુનિને ભાવ થાય છે. ભાવની પરાકાષ્ઠા, અરે રે આ દેહ તો અમથોય પડવાનો હતો, સારું થયું એક જીવને એની આ આહાર તૃપ્તિ થઈ અને જીવ સંતોષ અને શાંતિ પામશે. અને કદાચ આ શરીરનો ઉપયોગ ન કર્યો હોત તો બીજા કોઈને રંજાડત. ધન્યતા અનુભવે છે. એક દ્રષ્ટાંત આવે છે મુનિનો. મુનિ નાવ પસાર કરીને જતા હોય છે ત્યારે પૂર્વ કર્મના એવા વેરી એવા ત્યાં આવે છે અને વાહણને ઉઠલાવે છે, ઉપરથી નીચે પડે છે ત્યારે બીજી વેંતર દેવ છે એને ભાલો રાખ્યો છે. ભાલો રાખ્યો છે એટલે મુનિનું શરીર એ સીધું વાહણમાંથી ઉછળી અને ભાલા ઉપર જાય છે. ઊભા ભાલે વિંધાય છે, એમાંથી શરીરની ધારા વહે છે લોહીની. તે વખતે મુનિ કહે છે ઓહો, આ લોહીની ઉષ્ણ ધારાથી આ જળમાં રહેલા જંતુઓ એને આ પ્રકારનો આઘાત થશે તો એનું મૃત્યુ થશે, કારણ કે ઠંડા જળના જે જીવાણુઓ છે એને ઉષ્ણતા મળવાથી તે મરી જાય. એટલે કહે છે કે દેહ તો છૂટે છે પણ છૂટતા છૂટતા પણ આ દેહ જગતના જીવો ઉપર આવો અપકાર કરશે. એ ભાવમાં ને ભાવની અંદર મુનિને એ જ દશાની અંદર આ વિંધાયેલી દશામાં કેવળ જ્ઞાન પ્રગટે છે. શાંત સુધારસ ગ્રંથની અંદર વિનય વિજયજી મહારાજ સાહેબે આ સજ્જાઈની અંદરનું આ ઉદાહરણ આપ્યું છે. શાસ્ત્રમાં આવા કેટલાય કથાનકો છે. કથાનો યોગ એ આખો દ્રવ્યાનો યોગને ચરિતાર્થ કરે છે. આવી દશા ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. શબ્દ કયો વાપરો? ઘોર. સમજી લઈયો, ઘોર તપ અને ઉગ્ર તપ એમાં ફરક છે. ઘોર તપ, પ્રાણ ચાલ્યો જાય એવું પ્રાણાંતે કષ્ટદાયક એવું તપ, એ ઘોર તપ કહેવાય. ઉગ્ર તપ તો યથાશક્તિએ થાય. 6 મહિનાના કોઈ ઉપવાસ કરે તો પણ શરીરની શક્તિ પ્રમાણે કરે, તપ ઉગ્ર ના નહીં પણ ઘોર નહીં. ઘોર તપમાં ઉગ્ર તપનો સમાવેશ થઈ જાય. અને મુનિ ક્યાં છે? અરણ્યમાં છે, શૈલ શિખરે છે, પર્વતમાં છે. અને જ્યારે પોતાના ધ્યાનની સમાધિમાં એકાકાર થાય છે ત્યારે એને કોઈ પણ પ્રકારની ક્ષુધા અથવા તો તૃષા, એના પરિશ્રય વિજયનો ભાવ એટલો બધો પ્રબળ છે. એ તપશ્ચર્યાને કેવી તપશ્ચર્યા કહેવાય છે? ઘોર તપ કહેવાય. ઘોર તપની અંદર પ્રાણ પણ ચાલ્યા જાય એવું તપ મુનિ કરે છે. અને છતાં પણ મનમાં સહેજ પણ તાપ થતો નથી, અકળાતો નથી. તપશ્ચર્યાનો તાપ ન હોય, તપશ્ચર્યામાં સાતા હોય. જો તપ કર્યું હોય અને મનમાં તાપ થયો તો એ શેનું લક્ષણ છે? એ કસાઈનું લક્ષણ છે. અહીંયા આપણી વીકનેસ, આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. અહીંયા કૃપાળુ દેવ તપશ્ચર્યા ઘોર કરીએ પણ મનનો તાપ નહીં. તપ ઉગ્ર થાય, તપ કેટલા પ્રમાણમાં થાય એ વાત જુદી છે. જેટલું થાય તેટલું ધીરજ ન ગુમાવાય. એકાસણાનું તપ છે, નૌકારસીનું તપ છે, ઉપવાસનું તપ છે, આયનબિલનું તપ છે. પણ તપની સાથે તાપ છે કે સાતા છે? ધૈર્ય છે કે ઉકળાટ છે? આકુળતા છે કે સમતા છે? તપનું પરિણામ આ અંતરસ્થિતિ ઉપર છે. આજે ખાધું કે ના ખાધું એની સાથે એના કરતા આજના દિવસની અંદર આ મનસ્થિતિ કેવી છે, આત્માના પરિણામ કેવા છે. દેહના અધ્યાસ પ્રમાણે કર્મનો બંધ થાય છે. આત્માના અધ્યાસ, અધ્યવસાન એને શબ્દ છે જૈન દર્શનમાં. આ અધ્યવસાન કેવા છે? કષાયયુક્ત છે કે અકષાયી છે? અહીંયા મુનિના ઉપદેશને આપતા, મુનિની દશા સમજાવતા કૃપાળુ દેવ આ તપ સાથે તાપને જોડે છે. કારણ કે બહુધા જગતના જીવો અજ્ઞાનમાં તપ કરે છે પણ તાપને પ્રકાશિત કરીને તપ કરે છે. અને કેટલીક વાર તો તાપને વધારે છે અને પછી કહે છે તપસ્વી છે તો તાપ તો થાય જ ને. તપસ્વીને તાપ હોય એ તપનું લક્ષણ ને, સમજી લેવું. જેમ સાચો હોય, સત્ય એ ક્રોધનું લક્ષણ, સત્યનું લક્ષણ ક્રોધ. હું સાચો છું એટલે ક્રોધ કરું અને હું મનનો તાપ તપ કર્યું છે કે એમ થાય કંઈક તમને? તમે અમને આગળ બેસવા કેમ ન દો? ખબર નથી તમે અમને, તમને આજ 5મો છે પણ કઈ મારા હારું કરસ? તાપ આવી ગયો એટલે સમજી લેવું ચલિત થયો તપશ્ચર્યામાંથી, વાત પૂરી થઈ ગઈ. લાંગણ થઈ ગયું, લાંગણ. મુનિ સંતબાલજીએ લખ્યું છે, બોલવું નતું પણ બોલી લીધું. મુનિશ્રીએ કહ્યું છે સંતબાલજીએ કે આ જગતના જીવો તો લાંગણ કરે છે, લાંગણ. એને ક્યાં તપની ખબર છે? જૈન દર્શનમાં તપ શું છે એ ક્યાં ખબર છે? એટલે કહ્યું છે કે નાનું એવું નૌકારસીનું તપ પણ મુક્તિ આપવાની સમર્થ છે. ખબર છે, નાનું એવું નૌકારસીના તપથી મુક્તિ આપવાને સમર્થ છે. પણ તપ કેવું થવું જોઈએ? સાતાપૂર્વક, સમતાપૂર્વક, તાપ વિના, આકુળતા વિના, ચલાયમાન વિના, મનની ક્ષોભતા વિના, પ્રસન્નતાની સાથે. આનંદ ગંજી મહારાજે કહ્યું છે,
ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એ કપટ રહિત થઈ આત્મ અર્પણા રે.
आनंद घन पद रे ऋषभ जिनेश्वर प्रीतम माहरो। आहा, भगवान ने पूजा करी, जिनेश्वर कथित तप करियो, प्रसन्नता वेदाय जे जुए ने के आज तो खुश खुशाल लागो छो तमे। ओहो शू छे शू जयमा एम पूछे આપણે કઈ ખુશ ખુશાલા જોઈ ને, આજ તો ભાવતું શાક હતું, આજ તો મીઠાઈમાં જમાવટ થઈ ગઈ। રિસેપ્શન નું મેનુ એટલે મેનુ, રસોઈ એટલે રસોઈ, અને પ્રસન્નતા વેદાય છે ક્યારે? ભોગમાં, તપમાં નથી વેદાતી। જોઈને કહી દઈએ આપણે કે આજે આને ત્રીજો લાગે છે, કા શું થાય દેખાય આવે એટલે પૂછીએ, એટલે કે ખબર નથી તમને આ ત્રીજો છે। પ્રભુ શાંતિ રાખ, પ્રસન્નતા લાવવા પ્રયત્ન કર, પ્રસન્ન રહીને તપ કર, લેશ માત્ર મનના પરિણામને ચંચળ થવા દેમાં, ચલિત થવા દેમાં। કોઈ જ્ઞાની તપની ના કહેતા નથી, પરમ કૃપાળુ દેવ આનંદ ઘન કોઈ પણ હોય, કોઈએ નિષેધ કર્યો નથી। મુનિ સંત બાલજી બધા ઘોર તપસ્વી હતા, પણ એ કહે છે તપના નામે દંભ નહીં, તપના નામે છતરપિંડી નહીં, તપના નામે માન કસાઈને પોસવાની વાત છોડી દો। અમારા પારણા, અમારા વરઘોડા, અમારી સાંજીઓ, તપ આપણે કરવો અને દંડ બીજાને દેવાનો। લ્યો મામાને કાંઈ છે, હરખે નથી આવતો, પણ હરખ એને શું કામ આવે? તમે આવવો જોઈએ, બાધા લઈ લે તપ કરતા પહેલા। અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, પહેલા પ્રતિજ્ઞા લેવાની કે મારા તપના કારણે, તપના નિમિત્તે એક તણખલું પણ જગતનું મને ન ખપે। આ પહેલો તપનો નિશ્ચય છે, આ પહેલો પછખાણ છે, આ પછખાણ પછી ભગવાનની પાસે પછખાણ લેવાના કે હવે મારે અઠાઈ કરવી છે, છકાઈ કરવી છે, પાંચ ઉપવાસ, અગિયાર ઉપવાસ, સોળ વધુ, પ્રભુ તારા માર્ગે આત્માના અધ્યવસાયને મારે સુધારવા છે। પણ પહેલી પ્રતિજ્ઞા આ કર કે આના નિમિત્તે એક પણ આરંભ સમારંભ લેતી દેતી કંઈ નથી કરતી। કોઈ લૌકિક વ્યવહારને હું વચમાં નહીં લાવું તપમાં, જિનેશ્વરનું તપ કરવું છે, અસંગ પુરુષનું તપ કરવું છે મારે। આ તો અપાશ્રે આવ્યો પડીકમનું કરવા, તો પચાસ જણા તેડવા આવે, જેને વરઘોડામાં આવેલો સારું તું રાવણ દીવડા ભેગા નથી લેતા, મોડિયા નાખીને આવશે, બહુ સમજવું પડે। ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ય નહીં, મનને પ્રસન્ન ભાવજો। સારામાં સારું અનાજ મળે, ખૂબ સરસ ખાવાનું મળે, પારણામાં ઉત્કૃષ્ટ વાનગી મળે, તો પણ એને એવો પ્રસન્ન ભાવ નથી। ભગવાન મહાવીર છઠના પાનને છઠ કરતા કરતા ચાલે છે, અને ભગવાનને આહારની કોઈ એક ભાવ થાય છે, ઉભા રહે છે। બહુલા નામની દાસી એક ઘરનું વાસણ સાફ કરતી હતી, અને થોડું વધેલું એ બાજુમાં પડ્યું હતું ઢાંકેલું, અને મહાવીર આવ્યા, ધર્મલાભ કીધો, અને બહુલા દાસીએ એવું વધેલું ધાન પ્રભુને વરાવી દીધું। મહાવીરને પ્રસન્નતા કેટલી, ઓલી બહુલા તો તરી ગઈ, ભવ તરી ગઈ, અને ભગવાનને ઋષભદેવને બાર બાર મહિનાના એ વર્ષી તપ ચાલે છે, અને ક્યાંયથી સુસ્તો આહાર મળતો નથી, અને મળ્યો ત્યારે આખો અમૃત જેવો શેરડીનો રસ શ્રેયાંશ કુમાર વોરાવે છે, પણ ભગવાનને એની પ્રસન્નતા હતી। તો મહાવીરને બહુલા દાસીનું વાસી ધાન મળતા જે પ્રસન્નતા અથવા જે ભાવ વેદાતો હતો, એ જ ભાવ ઋષભદેવને બાર મહિનાના ઉપવાસના કારણે શેરડીનો રસ મેળ્યો, તો ત્યાં એ જ ભાવ વેદાય છે, કાંઈ ફરક નથી। દશાને સમજવી છે, સંભાવ શું છે, ઉત્કૃષ્ટ આ એના નમૂના છે। સરસ અન્ન નહીં, મનને પ્રસન્ન ભાવ છે, ગમે તેવું સરસ અન્ન મળે તો પણ આહારના કારણે શરીરમાં સંતોષ નહીં, પણ પોતાના આત્માના ગુણ પ્રગટ થાય તો સંતોષ। રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય। ભગવાન સાધના કાળમાં જતા હતા તો સાડા બાર વર્ષ સુધી શું મળ્યું? અરણીની અંદર કોઈએ પગ નીચે ચૂલો કર્યો અને કોઈએ કાનમાં ખીલા ઠોક્યા, કોઈએ મુસ્કે તાત બાંધીને કુવામાં ઉતાર્યા, અને જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે આખા સ્વર્ગના દેવોની મંડળી 1 કરોડ દેવતાઓ નીચે ઉતરી પડ્યા ભગવાનનું સમાવસન કરવા માટે. કોઈ વાયુથી બધું કચરો સાફ કરે, કોઈ જળ વરસાવીને ભૂમિને સ્વચ્છ સુગંધિત કરે, કોઈ આકાશમાંથી પારિજાત પુષ્પોની વૃષ્ટિ કરે, કોઈ એ ભગવાનના ધ્વનિને ધ્વનિવર્ધક બનાવે, અને કોઈ આગળ સોનાના કમળની રચના કરે. ઓહો, સુવર્ણ વૃષ્ટિ, આવો મહિમા, 4-4 જોજન સુધી પ્રભુનું ભામંડળ, 12 સૂર્યના તેજ જ્યાં ઝાંખા પડે એવું, અને જગતના સ્વર્ગમાંથી દેવોના વિમાન ઉતરે, આ બાજુ બધા જ રાજા સમ્રાટો બધા હાથીની અંબાડીએ પ્રભુની દેશના સાંભળવા માટે આવે, ત્યારે એમ કહેતા છે ને, જોયો ભાઈડાનો વટ કેવો. અરે ભગવાનને તો સાધના કાળની અંદર જે સ્થિતિ હતી એ મળતું હતું, કઈ નહોતું મળતું, કે કેવળ જ્ઞાનમાં એના સમવસણમાં બિરાજમાન છે મનસ્થિતિ. રજ કણે કે રિદ્ધિ વૈમાનિક દેવની, આ વૈમાનિક દેવ જગતમાં સમવસણથી ઉત્કૃષ્ટ પૂદગલનો મહિમા નથી. પૂદગલની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઐશ્વર્યપૂર્ણ દેવલોકમાં પણ સમવસણ જેવી રચના નથી. આ ભૌતિક પદાર્થમાંથી બેસ્ટ, જેને કહીએ ધી બેસ્ટ વસ્તુ બનાવી શકાય એવી વસ્તુ કઈ, તો કે સમવસણ. આનાથી ઉત્કૃષ્ટ એક નમૂનો ન બને. જેમ કોહિનૂર હીરો, એનાથી કોઈ બીજો ઊંચો ચડિયાતો હીરો નહીં, એમ જગતમાં ગમે તે પ્રકારની રચનાઓ ગમે તેટલા આર્કિટેક્ટ કરે, ખુદ વિશ્વકર્મા, તો પણ સમવસણની રચનાની ઉત્કૃષ્ટ રચના બીજી એ કઈ. આમાં સવમસણમાં બિરાજમાન ભગવાનની મનસ્થિતિ કેવી. સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ, જો કેવી દશા છે, ક્યાં સુધી આ પહોંચે છે. આ કેવા આપણને કહે છે કે સંસારમાં દ્રશ્યમાન થતી દરેક વસ્તુ પૂદગલ છે. સંસારમાં દ્રશ્યમાન થતી દરેક વસ્તુ શું છે? પૂદગલ. જે દેખાય તે જળ, આ સાદો નિયમ, જે દેખાય તે જળ, અને જે જાણે તે જીવ, જે દેખે તે જીવ, જ્ઞાન અને દર્શન જેનામાં છે એ જીવ, અને જેનામાં જ્ઞાન દર્શન નથી પણ દર્શનનું દેખાવાપણું છે અને જ્ઞાનનું જ્ઞેયપણું છે એ જળ. આનામાં પોતે જાણતું નથી પણ જણાવાપણું છે, આ પોતે દેખતું નથી પણ દેખાવાપણું છે. આ પદાર્થને દેખી શકાય, એ ન દેખી શકે તો દેખનાર કોણ? એ જીવ. અને દેખી શકાય એવું દ્રશ્ય પદાર્થ કયો? જળ. તો આખી દુનિયા શું છે? જળ દેખાય છે. અને દેહ, સમજાય પાછું, દેહ દેખાય છે ને, આખો દેહ દેખાય છે. અરે જે નથી દેખાતું એ કેમાં જોઈ છે? અરીસામાં દેખાય છે ને, આત્મા દેખાણો અરીસામાં. આપણે કહીએ લે આપણું મોઢું ક્યાંથી દેખાય, તો મોઢું ચૈતન્ય ના, અરીસામાં લાવ મોઢું દેખાશે, પણ આત્મા જોવું હોય તો અરીસો કામ નહીં આવે. જ્ઞાનરૂપી દર્પણમાં આત્મા દેખાશે, જ્ઞાનરૂપી દર્પણમાં આત્મા દેખાશે. તો જે દેખાય છે, જગત આખું દ્રશ્યમાન પદાર્થ છે. દેહ માત્ર સંયોગ છે, વળી જળ રૂપી દ્રશ્ય, ચેતનના ઉત્પત્તિ લય કોના અનુભવ. કૃપાળુ દેવે દેહનું એક અડધા ચરણમાં ઓળખાણ આપી દીધું કે દેહ છે એ માત્ર સંયોગ છે, ઉદગળ પરમાણુનો સંયોગ છે, દ્રશ્ય છે એ તો દેખાય એવો પદાર્થ છે, દેહ તો દેખાય એવો પદાર્થ છે, રૂપી છે એને રૂપ છે, આકાર છે, માટે એ ચેતન નથી. દેહ ને ચેતન બે જુદા છે. અત્યારે આપણે બધા બેઠા છીએ એની અંદર બે વસ્તુ બેઠી છે, એક જળ છે જે આપણે ધારણ કર્યું છે, અને એની અંદર રહેલો જે આપણે બધાને જોઈએ છીએ, જાણીએ છીએ, સાંભળીએ છીએ, પરિણામ કરીએ છીએ, ભાવ કરીએ છીએ, આ વાંચીએ છીએ, એમાં જે જે ભાવ થાય છે, આ વંચાય છે તે જળ છે, અને સમજાય છે તે ચેતન છે, સંભળાય છે તે જળ છે, અને સમજાય છે તે ચેતન. આટલું ભેદ જ્ઞાન થવું જોઈએ વારંવાર, એટલી એટલી તો જ આપણને આ અમૂર્ત નિરાકાર નિરંજન શુદ્ધ જ્ઞાન દર્શનમય ચેતના એનો ઉદાહરણ એ જ હું. આનાથી ભિન્ન, આ શરીરથી ભિન્ન, આ હાડ માંસ ચામડા માંસ મજ્જા એનાથી ભિન્ન છું, એનું એકેયનું આ કામ નથી. દેહને જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. આ આખું ખોખું પ્રવર્તી રહ્યું છે કેવળ અંદર ચૈતન્યની સત્તા છે માટે, અધરવાઇઝ નોટ. વાત પૂરી થઈ ગઈ, ખેલ ખતમ થઈ ગયો. એના ઉઠમણા સિવાય બીજી કોઈ ક્રિયા ન હોય, એના વધામણા ન હોય પણ એના ઉઠમણા હોય. આંગણે કોઈ આવે એના વધામણા થાય અને જાય એના ઉઠમણા થાય. અહીંયા કહે છે કે આવી જયારે કહે છે કે આત્માના અનંત ગુણ અને અનંત સુખ પાસે ઉદગલની કઈ વિસાત નથી. આ ચારિત્ર અવસ્થાના ઉત્કૃષ્ટ નમૂના છે. પરમ કૃપાળુ દેવ કહે છે કે અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. એટલે કહે છે કે અમે આમાં છીએ, વેપારમાં લઈએ છીએ દઈએ છીએ, છતાં સૌભાગભાઈને એને પોતાની દશા, સૌભાગભાઈને એમ થાય છે અરે દેવકર્ણજી મુનિએ પૂછ્યું શું વાત કરો છો તમે, તમે એને પૂછ્યું પરસદામાં તમે રહ્યો અને સંસારીઓને જુઓ તો વિકાર થાય સ્ત્રીઓને જોવાથી, તો કે તમને વિકાર નહીં થતો, તમે હીરા મોતી હાથમાં લઈને જુઓ છો. એ મુનિ અમે તો કાળકોટ 20 દેખીએ છીએ. શું વાત છે. સૌભાગભાઈને મુનિને મુનિ જેવો જવાબ દીધો. ભૂમિકા ભેદ છો. સૌભાગને કહે છે અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી, સ્વરૂપને વિશે જ સ્થિર છે. સૌભાગભાઈ લખ્યો પ્રભુ આ મુંબઈમાં બેઠા બેઠા આટલા તમે ધંધા વેપાર ઉદ્યોગ ગ્રહસ્થી આ બધું ચલાવો છો, તમારી કઈ દશા તો સમજાવો અમને. તો કે જણાયવા જેવું તો મન છે, નાગના જેમ મોરલીના નાદથી સર્પ જેમ મણિધર જેમ ડોલતો હોય એમ અમારું મન આત્માને વિશે સ્થિર છે. એને ડોલી રહ્યું છે. મન ક્યાં ડોલે છે? સ્વરૂપના ધ્યાનમાં કેન્દ્રિત થઈને. ઓહો, એની ક્યાંય દ્રષ્ટિ નથી. કેવી અદભુત દશા એમણે અહીંયા એની મૂકી છે અને એને માટે થઈ અને લખ્યું છે. અનવકાશ એવું આત્મ સ્વરૂપ વર્તે છે તેમાં પરબ્ધ ઉદય સિવાય બીજો કોઈ અવકાશ જોગ નથી. પત્રાંક 396. અનવકાશ જેમાં કોઈ અવકાશ નથી એવું અમારું આત્મ સ્વરૂપ વર્તે છે. આત્મા ઉદાસ પરિણામ ભજ્યા કરે છે, અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. આત્માકાર ચિત્ત થઈ ગયું છે. આત્માકારતા એટલે શું? તો કે છે કે આત્માનું આત્મ સ્વસ્વરૂપે પરિણામનું હોવાપણું તે આત્માકારતા. આવી આત્માકારતા અમને વર્તે છે. અને નિયમસારની 146મી ગાથામાં ભગવાન કુંડકુંડાચાર્ય લખ્યું છે કે આત્માકાર જેનું ચિત્ત થયું છે તેનામાં અને વિતરાગમાં કોઈ ભેદ નથી. ભદ્રમુનિ હમ્પીના સહજાનંદ સ્વામીએ આ જવાબ આપ્યો છે, જેણે કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર પરમાત્મા આસાતના તો નથી કરતા ને આપણે ક્યાંય જ્ઞાનીની આવું બોલાય. એને જવાબ આપ્યો છે કે પૂછો કોઈ જ્ઞાનીના વચનને પૂછો. અને એમાં એને આ ગાથા આપી છે, ઉપાસ્ય પદે ઉપાદેયતા. એ પુસ્તક પ્રસિદ્ધ થયું છે, બહુ નાનું છે, પણ એમાં એ હમ્પીના સહજ મુનિ જેને પણ ઘણી ઉચ્ચ દશામાં વિરાજમાન એ યોગી હતા, એટલી બધી એમની પાસે શક્તિ હતી, યોગ શક્તિના ધારક હતા. એમણે લખ્યું છે કુંદકુંડાચાર્ય ભગવાનનો એને નિર્દેશ આપીને કહ્યું છે કે જેનું ચિત્ત આત્માકાર વર્તે છે એનામાં અને વિતરાગમાં કોઈ ભેદ નથી. અને ભેદ ગણે તે અજ્ઞાન દશાનું લક્ષણ છે. આવો ભેદ ગણવો તે અજ્ઞાન દશાનું લક્ષણ છે. પ્રભુને પ્રભુ માનીને જ એની આરાધના કરો, ભગવાનને ભગવાન જ માનો, જે છે એ છે. એટલે અહીંયા કહે છે કે અમારું તો આ ચિત્ત આત્મા કારતા વર્તે છે. કૃપાળુ દેવ પોતાના ઓળખાણમાં 412માં પત્રમાં લખે છે કે અત્રે આત્મા કારતા વર્તે છે. એવી અદભુત દશા એને આ નિર્ગ્રંથ થવાની ભાવના છે, એમાં આ સ્થિતિ સુધી પહોંચેલો. હવે કેવી રીતે અદભુત સાહસ અને પરાક્રમથી એ કેવળ જ્ઞાનના પદમાં કેવી રીતે પ્રવેશ કરે છે તે અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.